યાજ્ઞવલ્ક્ય કથા પ્રસંગનો આરંભ કરે છે. ક્યાં કથા, ક્યાં આગાડી, કેવી રીતે કહેવાય, શરૂઆત ક્યાંથી થઈ? તો સ્વાભાવિક છે કે જેમ નદી પહાડ ઉપરથી જ ઉતરે, ગંગા ભગવાન શિવના મસ્તકની જટામાંથી નીકળી. એ ગંગા નહીં, એ કથા ગંગા. અને ભગવાનના ગુણાનુવાદની એ કથાનું ગંગા સ્વરૂપ પાવન, શીતળ, મધુર એવા ભાવથી ગંગાજી ભગવાનના મસ્તક જટામાંથી પ્રગટ્યા છે. એ વાતને અહીંયા ગાડી યાજ્ઞવલ્કજી ભરદ્વાજીને કથાનો આરંભ અહીંયાથી કરે છે. કોઈ પણ એક પ્રસંગ ઉપાડવો પડે કે જ્યાંથી કથાને વહેવા માટેનો માર્ગ મળી રહે. અને આપણે ત્યાં જયારે નાના નાના બાળકો હોય અને દાદા કથા કેવા, વાર્તા કેવા બેસે, દાદા એક વાર્તા કોને તો કહેશે, એક વાર એક રાજા હતો, ત્યાંથી શરૂઆત કરે. કારણ કે બાળકો સાથે વાત કેવી છે, સત્સંગ કરો. એમ ભરદ્વાજ ઋષિ આગળ પણ યાજ્ઞવલ્કજીએ આ વાત માડી. એક વાર વંશપોને ઘણા વર્ષો પહેલા એક વાર તો થયું તું શું, એક વાર ચાર યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આપણે બધા કલયુગમાં પડ્યા છે અને વાત છે છેક દ્વાપરની, ત્રેતાયુગની. હવે લાખો વર્ષ વીતી ગયા. એ વાતને, આ વાતને ત્રણ ત્રણ યુગ વીત્યા અને એને ફરી સ્થાપિત કરવાની છે. ભગવાનની ગીતામાં પણ અર્જુનને કહ્યું, અર્જુન યોગનો લોપ થઈ ગયો હતો, ભૂલાઈ ગયો હતો, એને ફરીથી સ્થાપિત કરવા માટે હું આ વાત તને કહું છું. મનુ ઇક્ષ્વા કવે ભવું, મનવે ઇક્ષ્વા કવે બ્રવીત, તે લોપ થયેલો યોગમાં. એમ એ ત્રેતાની અંદરની આ ભગવાનની કથા જે વિસરાઈ ગઈ હતી એ ફરી અહીંયા આગાડી લોકભોગ્ય બનાવવા માટે, સમાજની અંદરને વેવડાવવા માટે આ વાતનો આરંભ કરે છે કે એક વાર ત્રેતા યુગમાં, એક વાર ત્રેતા યુગની અંદર ભગવાન શિવ કુંભજ ઋષિ પાસે ગયા. કુંભ એટલે જે ગળામાંથી ઉત્પન્ન થયેલા છે. પેલું કુંભજ પાડ્યું, જેમ જાનકી નામ પછી પડ્યું પણ સીતા પહેલું પડ્યું. કેમ કે હળની જે પેલી કોષ હોય ને એને સીત કહેવામાં આવે છે સંસ્કૃતમાં. અને એ જમીનમાંથી સીતાજીનો પ્રાદુર્ભાવ થયો એટલે સીત વડે થયો એટલે સીતા નામ પડી ગયું. ગળામાંથી ઉત્પન્ન થયા એટલે એનું નામ રાખ્યું કુંભજ. કુંભ એટલે ગળો અને એમાંથી જન્મેલા. તો એક વાર અગસ્ત્ય ઋષિને ત્યાં ભગવાન શિવ જઈ પહોંચ્યા ત્રેતાયુગની અંદર. આ એક સમય ચોક્કસ નક્કી થઈ ગયો. ક્યાં ગયા હતા? અગસ્ય ઋષિના આશ્રમે. આજે અગસ્યના દર્શન કરવા હોય ને તો વેલા પરોઢિયામાં દક્ષિણ દિશાની ક્ષિતિ છે, ખૂબ આમ ચમકારા મારતા તારો છે ને, એ અગસ્ય ઋષિનો છે અને દક્ષિણમાં જ રહે છે કાયમ. એટલે ભગવાન શિવ કૈલાસથી ઉત્તરથી દક્ષિણમાં ગયા. કુંભદ્રિષિ પાસી શંભુ ગયે, પછી શું કહ્યું? સંગ સતી. ક્યાંક બહાર જવું હોય તો એકલા તો જવાય નહીં, ઘરવાળાને પછી પૂછો તમે આવશો ને, સાથે જવાનું છે. અગસ્ય ઋષિના આશ્રમે જવું છે. બહાર જવાનું હોય તો હા હા તૈયાર થઈ જ જાય, ના પાડે જ નહીં. નહીતર જે બહાર ના લઈ જનાર હોય ને, તમે ક્યારે કોઈ દાડો બહાર લઈ ગયા છો? હાથે કોઈ દાડો હાથે લઈ ગયા ખરા? એટલે ભગવાન શિવ છે, તપસ્વી છે, ત્યાગી છે, છતાં ચાલો તારે જોડે જઈએ આપણે. સંગ સતી, સતી છે પાછા જગતજનની છે. સંગ એટલે સંગીની તો ખરી છે, પણ સંગીની સતી છે, જગતની માં છે, સમગ્ર સૃષ્ટિની માં. અને ભવની છે, ભગવાન શિવની છે, માટે એ ભવાની છે. શિવાની પણ કહેવાય, ભવાની પણ કહેવાય, મહેશ્વરી પણ કહેવાય. એને મહેશ્વરી કે છે, મહેશ્વરી સમાજ છે એમને. તો એ પતિના નામ ઉપરથી પતિ પત્નીનો પરિચય થાય. તો એ પ્રમાણે સંગ સતી, જગજનની ભવાની. હવે આવા મોટા માણસ આવે, મહેમાન થઈને, અતિથિ થઈને આવે, કઈ પણ ખબર આપ્યા વગર, નહીં પત્ર આપવાનું, નહીં ખબર, નહીં. ભગવાન શિવ અને સતીજી બે અગસ્ય ઋષિના આશ્રમે એમના બાળને પહોંચી ગયા. ઓહો પ્રભુ, મારે આગળે અને પાછા બે સાથે એકલા નહીં, આ સમગ્ર સૃષ્ટિના ઈશ્વર આધાર. એટલે આનંદપૂર્વક એમનું સ્વાગત કર્યું. અને ભગવાન આવે તો આવો બેસો એકલું ના કહેવાય, પૂજન થાય, આરતી થાય, ચરણ ધોવાય અને અર્ઘ્યપાદ આપવામાં આવે અને કે હવે આપ બિરાજો. પૂજે ઋષિ એટલે માત્ર આદર કર્યો નહીં, ભરદ્વાજજી યાજ્ઞવલ્ક્યને રોકી રાખ્યા, પણ આટલો આદર ત્યાં નથી આપ્યો. અહીંયા ભગવાન સ્વયં પોતાની શક્તિની સાથે આવે છે. અગસ્ય ઋષિ છે, ભરદ્વાજય ઋષિ છે, યાજ્ઞવલ્ક પણ ઋષિ છે. ઋષિએ ઋષિનો વ્યવહાર કર્યો, સંત સંતનો વ્યવહાર કરે, પણ સંતને આગળ ભગવાન સ્વયં પધારે ત્યારે સંતને પણ, કારણ કે ભગવાન પણ તપસ્વી છે અને મારા તપસ્વીના આગળ આવે છે. એટલે પૂજે ઋષિ અખિલેશ્વર જાણી, આ સમગ્ર સૃષ્ટિના સ્વામી માલિક શેઠ સાહેબ કો એ આવ્યા છે. એટલે એમનું ષોડશોપચાર પૂજન કર્યું, આદર આપી સ્વાગત પૂર્વક પોતાના આશ્રમમાં પધરાવ્યા. ઓ ભગવાન શિવ, જો મહાદેવ માંથી ઉભા થઈને પાર્વતીજીને કે ચાલ આપણે પણ ભક્તને ત્યાં જઈએ ભક્તને કેટલો આનંદ. શિવાલય છોડીને એમ સતીજી અને શિવજી કૈલાસ પર્વત છોડીને પોતાનો નિવાસ છોડીને છેક યાત્રા કેટલી મોટી લાંબી. એ દક્ષિણ દિશામાં ગયા, અગસ્તજીના મહેમાન થયા, એમનો આદર સત્કાર પ્રાપ્ત થયો. આજે આવ્યા છે એટલે બીજી વાત તો નહીં કરવા દઈએ, કાલે જે કહેશે એ પ્રમાણે કરીશું.